તારીખ 17/11/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 404 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 348
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 404 પાનું 226 નાયકને ગ્રહણ કેવી રીતે કરવો તેની ચાવી કૃપા કરીને બતાવશો. નાયક એટલે પોતાનું સ્વરૂપ. ગ્રહણ કરવો એટલે અનુભવ કરવો. નાયકને સમજવો એમ નહીં, વિચારવો એમ નહીં, પણ અનુભવ કરવો, ગ્રહણ કરવો. હું નાયક છું એવો અનુભવ કરવો એની ચાવી. ચાવી એટલે સુગમતાથી કાર્ય થઈ શકે એને ચાવી કહે છે. તાળું છે એ મજબૂત છે, તોડવું હોય તો પરસેવો ઉતરે, પણ ચાવીથી રમત માત્રમાં ખુલે. સમાધાન. અનુભવ પરના તો ઘણા પ્રશ્નો જુદી જુદી રીતે કરેલા છે અને અનુભવ કેવી રીતે થાય એ વિષય પણ અવારનવાર આવ્યો હોય. નાયકની લગ્ની લાગે, નાયકની જિજ્ઞાસા જાગે અને પુરુષાર્થ વારંવાર તે તરફ જાય કે આ નાયક જે જાણનારો તે જ હું છું. બે ત્રણ વાત લીધી છે. લગ્ની લાગે, એક તો અનુભવ કરવા માટેની લગ્ની લાગે. લગ્ની લાગે એ ફિલિંગ સ્ટેજનો વિષય છે, એમાં કૃત્રિમતા નથી ચાલતી. લગાડી ન લાગે, આપોઆપ લાગવી જોઈએ અથવા અંદરથી જરૂરિયાત લાગે તો લગ્ની લાગે. ક્યારે લગ્ની લાગે? કે જ્યારે પરિભ્રમણના દુઃખો બરાબર સમજાય. સ્વલક્ષી સમજણથી લગ્ની લાગે છે. એક બાજુ પરિભ્રમણના દુઃખો સમજાય, બીજી બાજુ સ્વરૂપ પ્રાપ્તિ થાય, સ્વરૂપ અનુભવ થાય તો અનંત સુખ સદાને માટે, હંમેશને માટે, અનંત કાળને માટે પ્રાપ્ત થાય. આમ લાભ નુકસાન યથાર્થ પ્રકારે સ્વરૂપ લક્ષે, પોતાના લક્ષે સમજાય તો લગ્ની લાગે. લાભ નુકસાન ન સમજાય ત્યાં સુધી આ પ્રકાર ઊભો નથી થતો. પરિણમનમાં સહજપણે જે લગ્નનો પ્રકાર ઊભો થવો જોઈએ એ ઊભો નથી થતો. અને ત્યાં સુધી જીવ સંસારના પ્રસંગોમાં જે લાભ નુકસાન નિશ્ચય કરેલો છે, એનો નિશ્ચય થયેલો છે, એના ઉપરનું જે વજન છે, એની જે અધિકતા છે, એ અધિકતાને પકડીને બેઠો. એ લાભ નુકસાન ઉપર જે વજન છે એના એ બાજુના જે પોતાના પરિણામ છે, એ પરિણામની તીવ્રતા છે, એમાં કેટલું દુઃખ છે, એના ફળમાં કેટલું દુઃખ છે, એ દુઃખ વિચારવાનો વિષય નથી એકલો. એ દુઃખ ચાલતા પરિણમનમાં આકુલતા આપે છે એ સમજાય તો એનું ફળ કેટલું આવશે એ પણ સમજાય. એવી રીતે નુકસાનને સમજે, અનુભવાંશે, કેમકે દુઃખ તો અનુભવમાં આવી રહ્યું છે. અનુભવાંશે દુઃખને, નુકસાનને સમજે તો એને કઈ સુખને ઝાંખી થાય, સુખ તો હજી ઉત્પન્ન થાય ત્યારે અનુભવમાં આવે, પણ સુખને ઝાંખી થાય કે આનો અભાવ તે સુખ છે, આનો અભાવ તે સુખ છે, આ ન હોય તો સુખ છે એમ. જીવનો એવો સ્વભાવ છે કે જેટલો એને મોટો લાભ દેખાય એટલી એને એ બાજુની તીવ્રતા આવે. એનું નામ લગ્ની છે, એનું નામ પુરુષાર્થ છે, એનું નામ ભાવના છે. જિજ્ઞાસા કયો કે ભાવના કયો, એક જ વાત છે. લગ્ની અને ભાવના જીવના પુરુષાર્થને ઉત્પન્ન કરે છે, અને વારંવાર એ પુરુષાર્થ થાય, વારંવાર એવો પુરુષાર્થ થાય. લગ્ન ચાલુ જ રહીએ, ભાવના ચાલુ જ રહીએ, અને વારંવાર પુરુષાર્થ થાય તો એ દિશામાં પ્રગતિ થાય, મુમુક્ષુતા ઉત્પન્ન થાય, મુમુક્ષુતા વર્ધમાન થાય, અને મોક્ષ માર્ગની સમીપતા થઈને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. અંદર જ્ઞાન દર્શન ચારિત્ર આદિ ગુણભેદના વિચારો પણ આવે, એ વિચારો આવશે. આત્મામાં જ્ઞાન શું કામ કરે છે, મારું દર્શનમાં શ્રદ્ધા શું કામ કરે છે, મારું આચરણ અમલીકરણ ક્યાં સુધી છે, એ બધા વિચારો આવે. એ ગુણભેદના વિચારો છે. ઓળખવા માટે એવા વિચારો આવવા આવશ્યક પણ છે, પણ એ ઓળખાણ કરી ગયો હોય ત્યાં સુધી પછી એની જરૂરત નથી. પણ હું તો એક અખંડ જ્ઞાયક છું એમ તેમાં ટકવા માટે વારંવાર તેના વિચાર કરે, અભ્યાસ કરે, અને તે અભ્યાસ કરતાં કરતાં અંદર જે સ્વભાવ છે તે ગ્રહણ થાય છે, અનુભવ કેમ થાય છે. અંદર ટકવા માટે, સ્થિર થવા માટે, અનુભવ કરવા માટે વારંવાર સ્વરૂપનો વિચાર કરે, એના વિચાર કરે એટલે એનો મહિમા સહિત વિચાર કરે. અભ્યાસ કરે એટલે અનુભવની પ્રેક્ટિસ કરે, અનુભવના પુરુષાર્થની પ્રેક્ટિસ કરે. અભ્યાસ કરવો એટલે પુરુષાર્થપૂર્વક, વારંવાર પુરુષાર્થપૂર્વક અનુભવવાનો પ્રયત્ન થવો એમ આયા છે. ઉલટો અનુભવ કરી રહ્યો છે, રાગનો પુત આપણે, શરીરનો પુત આપણે, બીજા સચેત અચેત સંયોગોનો પુત આપણે, અનુકૂળતા પ્રતિકૂળતાના સુખ દુઃખનો અનુભવ, આ બધો અનુભવ કરી રહ્યો છે. એ બધો ઉલટો અનુભવ છે. એમાંથી જુદો પડીને, જુદો પડવાનો અભ્યાસ કરવો પડે છે, પ્રેક્ટિસ કરવી પડે છે. એને ભેદ જ્ઞાનનો પ્રયોગ, ભેદ જ્ઞાનનો પુરુષાર્થ, ભેદ જ્ઞાનનો અભ્યાસ એમ કહેવાય છે. કેમકે અનાદિની સ્થિતિ છે એ પર અને પર દ્રવ્ય અને પર ભાવ સાથેની એકત્વની સ્થિતિ ચાલી આવે છે, સતત ચાલી આવે છે, બહુ ગાઢ થયેલી ચાલી આવે છે. એમાંથી પોતાને માત્ર જ્ઞાન રૂપે અનુભવવો છે, અને જે જ્ઞાનમાં સ્વસંવેદન છે એ વેદનના વેદનને પકડીને ભિન્ન પાડવો છે, ભિન્ન અનુભવ કરવો છે. ભિન્ન જ, પણ ભિન્નને ભિન્ન અનુભવ કરવો એ ઉલટા ઘણા અભ્યાસથી કઠણ થઈ પડ્યું છે, મુશ્કેલ થઈ પડ્યું, એટલે વારંવાર એને એનો પ્રયાસ કરવાનો રહે છે. અને એ પ્રયાસ કરતાં કરતાં, અભ્યાસ એટલે એ પ્રયાસ કરતાં કરતાં અંદર જે સ્વભાવ છે તે ગ્રહણ થાય છે. પ્રથમ લક્ષ કરે છે, લક્ષ ગોચર કરે છે, લક્ષણથી લક્ષિત કરે છે સ્વભાવને, એટલે ઓળખે છે. ઓળખ્યા પછી એનો મહિમા આવે છે, અને મહિમા આવ્યા પછી અવલંબનનો પુરુષાર્થ જાગે છે. અને અંતર અવલંબન જ્યારે આવે છે ત્યારે અનુભવ થાય છે. આ જ્ઞાન સ્વભાવ તેજ હું છું, જ્ઞાન ઉપરથી જ્ઞાન સ્વભાવ, જ્ઞાન ગુણ, જ્ઞાન સ્વભાવ જે વેદનથી વ્યક્ત છે. આમ તો સ્વભાવ છે એ પાવરરૂપ છે, એટલે અવ્યક્ત છે. વાયરમાં ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી, પણ આ બલ્બ માલા પ્રકાશ થયો એના ઉપરથી ઇલેક્ટ્રિસિટીની વ્યક્તતા થઈ. વાયરમાં તો ત્યાં સુધી દેખાતો નહોતો, ત્યાંની અંદર પાવર શું છે. બલ્બ થયો એટલે ખબર પડી, પ્રકાશ થયો એટલે કે ઇલેક્ટ્રિસિટી છે. એ વ્યક્તિ ઉપરથી શક્તિને પકડવાની છે, વ્યક્તિને નહીં. આટલી અહીંયા સૂક્ષ્મતા છે. જ્ઞાન વેદનથી જ્ઞાન સ્વભાવને પકડવો છે, અને અવલંબન સ્વભાવનો લેવું છે. હું છું એ સ્વભાવ ઉપર જવું જોઈએ. એટલે જ્ઞાન વેદનથી અનુભવાંશે લક્ષિત થાય છે સ્વભાવ. એવી રીતે લક્ષિત થાય છે કે બેહદ સામર્થ્ય છે. વેદનમાં તો એની વ્યક્તિ અલ્પ છે, અંશ ઉપરથી અંશી, અંશી સુધી શ્રુત જ્ઞાન પહોંચે છે. શ્રુત જ્ઞાનમાં એવી શક્તિ છે કે અંશ ઉપરથી અંશીને પકડે, જેમ નમૂના ઉપરથી આખી ગુણ કે ગોળની આખી ભેલીને સમજવામાં આવે છે, એવી શક્તિમતી શ્રુત જ્ઞાનમાં છે. જ્ઞાન વેદન ઉપરથી અનુભવાંશે પરમ તત્વની ઓળખાણ થાય છે, વિશ્વાસ આવે છે, આવો જ છું. અને સામર્થ બેહદ સામર્થ હોવાથી મહિમા પણ એટલો જ ઉત્પન્ન થાય છે, અનહદ મહિમા ઉત્પન્ન થાય છે. રૂચે છે પણ એટલું, પરમ શાંત સ્વભાવ હોવાથી, પરમ સુખ સ્વભાવ હોવાથી રૂચે છે પણ એવો જ, એટલે અનન્ય રૂચિ પણ ઉત્પન્ન થાય છે. તો એમાં એવું છે, જ્યારે ઓળખાણ થઈ અને સ્વરૂપ સુખ જોયું સ્વરૂપમાં, ત્યારે નિશ્ચય બદલાયો. નિશ્ચય શું થયો કે સ્વરૂપમાં અનંત સુખ છે. સ્વરૂપમાં અનંત સુખનો નિશ્ચય, બહારમાં ક્યાંય સુખ નથી એ અસ્થિ નાસ્તિકપૂર્વકનો છે. અસ્થિમાં નાસ્તિગર્ભિત છે કે બહારમાં ક્યાંય સુખ નથી. તો બહારમાં અહીંયા સુખ હતો, અહીંયા સુખ હતો, અહીંયા સુખ હતો, અહીંયા સુખ હતું, એવા અનેક પ્રકારના જે ઉલટા નિશ્ચય કરી રાખેલા હતા એ ઉલટો નિશ્ચય ઉથલાયો. ઉઠલાવી નાખ્યો મૂળમાંથી, ક્યાંય સુખ નથી, સુખ મારા સ્વરૂપમાં છે. એમ એક સાથે અસ્થિ નાસ્તિનું કામ થાય છે. આ જ્ઞાન સ્વભાવ તેજ હું છું, આ એટલે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાનવેદન પ્રત્યક્ષ છે, અને એવો જ સ્વભાવ હોવાથી સ્વભાવ પણ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ અંશ દ્વારા પ્રત્યક્ષ સ્વભાવમાં પોતાપણે ભાસવું, લાગવું, ફીલ થવું, એનું નામ ઓળખાણ છે. કાલે 212 પત્રના આધારે રાત્રે આપણે લીધું કે જો જ્ઞાનીની ઓળખાણ થાય છે તો પછી એનો વિરહ છે, વિયોગ છે, એ સહન નથી થતો, જીવી શકાતું નથી. એમ સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે સ્વરૂપની એવી અનન્ય રુચિ જાગે કે સ્વરૂપથી દૂર ન રહી શકાય. એટલે અલ્પકાળમાં અનુભવ થાય છે, કેમ કે પછી પરિણતિ એનાથી દૂર રહી શકે એવી પરિસ્થિતિ નથી. અને આ જ્ઞાન સ્વભાવ હું છું, આ જ્ઞાન સ્વભાવ હું છું, જે પ્રત્યક્ષ છે, લક્ષ્મીમાં પ્રત્યક્ષ છે, આ જ્ઞાન સ્વભાવ તે હું છું, એવું જોર, પુરુષાર્થનું એવું જોર, એવી ભીંસ સ્વભાવ ઉપર આવતા, વારંવાર એવી ભીંસ સ્વભાવ ઉપર આવતા, જે પરમા હું પણ અને પરાવલંબન હતું, એ તૂટતું જાય છે. અને નિર્વિકલ્પ સ્વરૂપમાં પુરુષાર્થ જોર એટલો કરે, મેચ્યોર પોઝિશનમાં પરિપક્વતા આવે એ પુરુષાર્થને, ત્યારે નિર્વિકલ્પ સ્વરૂપમાં એકાકાર દશા થાય, એટલે વિકલ્પની ઉત્પત્તિ ન થાય, વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થાય, એને નિર્વિકલ્પ સમ્યક દર્શન કહે છે. ત્રીજું સંકેતમાં નિર્વિકલ્પ શબ્દ વાપરે છે કૃપાળુ 751માં, અને એને નિર્વિકલ્પ શુદ્ધોપયોગ પણ કહે છે. એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવું નામ આપી શકાય છે. ત્યાં સુધી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવું નામ નથી અપાતું. 144મી ગાથામાં એમ કે છે, એવી સંજ્ઞા મળે ના, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની સંજ્ઞા પક્ષાંતિક્રાંત થાય એને મળે છે. પહેલા પક્ષ બદલે છે, પછી પક્ષાંતિક્રાંત થાય છે. આ જ્ઞાન સ્વભાવ તેજ હું છું, જે જ્ઞાન સ્વભાવ દેખાય છે તે રાગની સાથે મિશ્રિત દેખાય છે, પણ તે જુદો છે. અત્યારે તો જ્ઞાન ને રાગ મિશ્રિત દેખાય છે, પણ છે જુદો. પાણી અને માટી મળેલા છે, ડોળું પાણી છે, પણ પાણી માટી નથી થયું, માટી પાણી રૂપે નથી થયું, છે જુદા છે. ભળેલા છે માટે એક થઈ ગયા છે એમ નથી. મિશ્રણ એ મિશ્રણ છે, એક નથી. સોનું ને ચાંદી, સોનું ને તાંબુ મિશ્રણ કરે છે, પણ તેથી કાંઈ તાંબુ કે ચાંદી સોનું ન થઈ જાય. સોનું સોનું મોટીને ચાંદીને તાંબુ રૂપે ન થાય. મિશ્રણ એટલું બધું છે કે એક સેમ્પલ જો તો એમાં બધું આવે. એટલું બધું ભળેલું હોવા છતાં પણ સૂક્ષ્મપણે જુઓ, સોનાની સમીપ જઈને જુઓ તો સોનાના રજકણો સોનાના રજકણો જ રહ્યા છે, ચાંદીના તાંબાના થયા નથી. ચાંદીના અને તાંબાના રજકણો એ રૂપે થયા છે, સોના રૂપે થયા નથી. એમ સ્વભાવની સમીપ જઈને જુઓ તો સ્વભાવ ભિન્ન છે, દૂર રહીને જુઓ તો ભળેલો દેખાય છે, કેમ કે નિકટતા ઘણી છે. સમીપ જે એટલે એના સ્વરૂપને પોતાપણે લક્ષમાં લઈને, સ્વરૂપને જેવું સ્વરૂપ છે, ભિન્ન સ્વરૂપ છે એવું પોતાપણે લક્ષમાં લઈને, એનો એક દ્રષ્ટાંત આપ્યો છે કે કમળનું પાંદડું 24 કલાક પાણીમાં ફરીએ છે, દૂરથી જુઓ તો એ પાણીની સાથે અડેલું છે, અને તો જ પાણી ઉપર છે. પાણી ઉપર ક્યારે છે? પાણીના આધારે ઉપર છે ને. દૂરથી જુઓ તો એ પાણીને સ્પર્શાયેલું છે, વચ્ચે તો પાણી ઉપર છે. એની સમીપ જઈને જુઓ તો પાણીને અડ્યું જ નથી, પૂરેપૂરું જ છે સાવ. કેમ કે એનો પાણીથી નિર્લેપ રહેવાનો સ્વભાવ છે. નિરંતર 24 કલાક પાણીમાં રહેવા છતાં પાણીથી નિર્લેપ રહેવાનો એનો સ્વભાવ છે, એટલે એને પાણી અડતું નથી, કોરું રહે છે, સાવ કોરું જ છે. બહાર કાઢીને જુઓ તો પાણી જરાય ભીનું થયેલું નથી, પણ એ ક્યારે સમીપ જઈને જુઓ ત્યારે. દ્રષ્ટાંત આપ્યો છે સમયસારની 14મી ગાથામાં. એમ દૂરથી જુઓ તો જીવ રાગ વાળો, દ્વેષ વાળો, મોહ વાળો એમ દૂર જોવામાં આવે છે. સંસારમાં જીવ રાગી, દ્વેષી, મોહી થઈને કેવું પરિભ્રમણ કરે છે. એ જ જીવને પોતે પોતાના સ્વભાવની સમીપ જઈને જુએ તો એ બધા પરભાવોથી નિર્લેપ તત્વ છે, જરાય લેપાણો નથી. અનંતકાળથી એની સાથે હોવા છતાં પણ જરાય લેપાણો નથી. એટલે અનાંતરંગને જોવે તો કળાય, સમય એટલે અંતરંગ. હા, દૂરથી જોવે તો પ્રવૃત્તિને સંયોગ બધા દેખાય. એટલે તો આવ્યું છે કે તમે મૂર્તિ નહીં જુઓ, કેમ કે મૂર્તિમાં બાહ્ય રૂપ છે. ચિત્ર નહીં દોરાવો, એ ચિત્રમાં બાહ્ય રૂપ છે. જ્યારે અમે પ્રત્યક્ષ છીએ તો પછી પરોક્ષતાનો શું કરવો, આ પ્રકાર પ્રયોગમાં કરવો લેવો જોઈએ. મૂર્તિ અને ચિત્ર તો પરોક્ષ થઈ ગયા પછી કામની વસ્તુ છે. એમ કીધું એમને શું હતું કે વિયોગ રહેતો હતો. ચિત્ર કે મૂર્તિ ઘરમાં રાખીને સંતોષ લેવો છે તો હું રોજ દર્શન તો કરું છું તમારા, હું તમારા રોજ દર્શન તો કરું છું. કોના દર્શન કરો છો તમે? શરીરના કરો છો? જે વેશ પહેર્યો છે એના કરો છો? શેના કરો છો? દર્શન કરવા હોય તો પણ એમની મુખમુદ્રા ઉપર જે ભાવ હોય એ ભાવ એમના અંગ અંગમાં છે, એવી રીતે દર્શન કરો. કેમ કે ભાવની વિશેષ પ્રકારે અભિવ્યક્તિ મુખમુદ્રામાં આવે છે. મુખમુદ્રા ઉપર એમની શાંતતા, એમની વિતરાગતા, એમની અંતર્મુખતા તમને જો જોવા મળતી હોય તો એ આખું ચૈતન્ય પિંડ જેવો છે. એમ તમે આખી મૂર્તિ એવી રીતે લ્યો તો વાંધો નથી. અને એ એક વ્યૂ પોઈન્ટ ઉપર, એક જ દ્રષ્ટિકોણ ઉપર સ્થાપના નિક્ષેપ છે. જે લોકમાં ત્રણેય લોકની અંદર જે જીન પ્રતિમાઓ છે એ સ્થાપના એ એક જ દ્રષ્ટિકોણ ઉપર છે. કેમ કે કોઈ સંસ્કારી જીવને એ સમ્યક દર્શનનું પણ કારણ થાય છે. અચેતન હોવા છતાં એ સચેતનને જાગૃત કરે છે કે જો તું આવો છો, જો તું આવો છો, એવું નિમિત્તત્વ છે એમાં. પણ સંસ્કારી જીવને અનાદિ મિથ્યા દ્રષ્ટિને એ ભાવો નથી સમજાતા. જેને એના સંસ્કાર છે એને એ સમજાય છે. અહીંયા સુભાગભાઈ ને અને કૃપાળુદેવ વચ્ચે પ્રસંગ એવો છે, એમને તીવ્ર એમના પ્રત્યે પ્રેમ હતો એટલે એમને મૂર્તિ બનાવવાનો, ચિત્રપટ રાખવાનો ભાવ આવ્યો. એ સ્વાભાવિક છે, આવે એવો વિકલ્પ. કૃપાળુદેવ એ ભાવના અનુસંધાનમાં જરા વધારે સૂક્ષ્મતામાં જઈને માર્ગદર્શન આપે છે. તમારી ને તમારી વચ્ચે જે સત્સંગ ચાલે છે એ સત્સંગથી અમે તમે જે અમારું જે ભાવાત્મક સ્વરૂપ તમને ઓળખાય છે, જે વચનોથી, જે ચેષ્ટાથી, એનું અનુસંધાન કરો. તમે ભાવમાં એનું અનુસંધાન કરો તો એનું ફળ, અને તમે મૂર્તિ જોઈને હૃદયમાં રાખો છો. એમને મૂર્તિ ખાલી જોવી નહોતી, મારે હૃદયમાં તમને રાખવા છે. મૂર્તિ બનાવીને મારા હૃદયમાં તમને એ મૂર્તિને સ્થાપતી છે, એમ ભાવના એમને એવી હતી. એને હૃદય દર્શન એવું નામ એમણે આપ્યું હતું. સુભાગભાઈ શું નામ આપ્યું? કે આપની મૂર્તિ બનાવીને હૃદયમાં મારે સ્થાપતી છે અને મારે હૃદયમાં એને દર્શન કરવા છે આપણા. આમ બારમા આંખમાં દર્શન, આંખથી દર્શન કરવા નથી, હૃદય દર્શન કરવું છે, એવો ભાવ વ્યક્ત કર્યો હતો. એવો ભાવ જરા વધારે ભાવાત્મક હતો, હૃદય દર્શનનો ભાવ. ખાલી બહારથી દર્શન કરવા એવું ઉપર છલ્લી વાત નહોતી એમની. એના ફળ કરતા, એ હૃદય દર્શનના ફળ કરતા એમ કીધું આનું ફળ વધારે છે. જે વાક્યનું અનુસંધાન થાય તમારા ભાવો સાથે એનું ફળ વધારે છે. એક વિષય સામે આવે છે તો કેટલી સૂક્ષ્મતાથી માર્ગદર્શન આપે છે. ખાલી એમણે એક પ્રસ્તાવ મૂક્યો, વાતને રજૂ કરી કે મારી આવી ભાવના છે કે આપને મૂર્તિ બનાવું, આપનું ચિત્રપટ કરાવું, એનું હૃદય દર્શન, હૃદયથી એનું દર્શન કરો, મારા હૃદયમાં એનું દર્શન કરો. તો એના કરતા આમ કરો, એનું ફળ મોટું છે. કેવી રીતે ઊંડાણમાં લઈ જાય છે. જે ભાવો છે એમના વચનો ઉપરથી એમના ભાવો સુધી પહોંચાય. વચનો છે તે વાચક શબ્દો છે અને એ વાચ્ય સુધી લઈ જવાનું એમાં નિમિત્તત્વ છે. એટલે એનું વાચ્ય જે હતું ત્યાં સુધી તમે ભાવ સુધી પહોંચો એમ કેવું છે. હા, એનું ફળ મોટું છે એમ કીધું. જ્ઞાન સ્વભાવ રાગની સાથે મિશ્રિત દેખાય છે, એ દૂરથી દૂરથી મિશ્રિત દેખાય છે, સંયોગ રૂપે છે. એને સંયોગી ભાવ કયો છે શાસ્ત્રમાં, સંયુક્ત. 14મી અને 15મી ગાથામાં સંયુક્ત કીધો છે. અબદ્ધ સ્પષ્ટ અનન્ય જે અણસંયુક્ત, અબદ્ધ સ્પષ્ટ છે એમ અણસંયુક્ત છે સ્વભાવ છે, પણ દૂરથી સંયુક્ત લાગે છે. સ્વભાવથી જુઓ તો અણસંયુક્ત છે, પણ તે જુદો છે જ્ઞાન જે દેખાય છે, કોને દેખાય છે જ્ઞાન? જ્ઞાનને જ્ઞાન દેખાય છે. જ્ઞાન જે દેખાય છે, જ્ઞાનને જે જ્ઞાન દેખાય છે તે દ્રવ્યના આધારે છે. અર્થાત દ્રવ્યના આધારે એ સ્વભાવ છે. એટલે જ્ઞાનની પર્યાયમાં જે વ્યક્ત સ્વભાવ છે તે સ્વભાવ દ્રવ્યના આધારે છે. આ રીતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય, ત્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય તો તે ગ્રહણ થાય છે. આ એની ચાવી છે. સ્વભાવ અવ્યક્ત હોવાથી વ્યક્ત અંશના આધારે, વ્યક્ત અંશના દ્વારા સ્વભાવ સુધી પહોંચાય છે. બીજી કોઈ એની ચેનલ નથી, પહોંચવા માટેની બીજી કોઈ ચેનલ નથી. એ રીતે પર્યાય જે વ્યક્ત છે પણ ઉપકારી છે. પર્યાયનો પણ ઉપકાર છે, કેમ કે એ દ્રવ્ય સ્વભાવ સુધી લઈ જાય છે. નહીતર અનુમાન જ કરવું પડે સ્વભાવ આવો છો. શક્તિનો માપ આવે છે યથાર્થ પ્રકાર. અને એટલા માટે સમયસારમાં 47 શક્તિની વ્યાખ્યા પર્યાય પ્રધાનતાથી કરી છે. શૈલી એ છે, અમૃતચંદ્ર આચાર્ય દેવની શૈલી એ છે. એ વ્યક્ત થાય તો આવી કેવી રીતે વ્યક્ત થવાનો એનો સ્વભાવ છે. આવી રીતે વ્યક્ત થવાનો જેનો સ્વભાવ છે એમ કરીને શક્તિને બતાવી છે. એ વખત એ સિવાય એને પકડવાનો કોઈ કોઈ અવકાશ જ નથી, અવકાશ જ નથી. એટલે અહીંયા લીધું છે કે જ્ઞાન જે દેખાય છે, વ્યક્તપણે જે જ્ઞાન દેખાય છે તે દ્રવ્યના આધારે છે. પર્યાય ધર નથી થતી, પર્યાય દ્રવ્યના આધારે છે. એ જવાબ સુગાનીજીએ ચર્ચામાં 125 નંબરના બોલમાં આપ્યો છે. વર્તમાન જ્ઞાન ખ્યાલમાં આવે છે, એટલે વર્તતું જ્ઞાન ખ્યાલમાં આવે છે. ત્રિકાળી ખ્યાલમાં કેમ આવતો નથી? સ્વભાવ કેમ ખ્યાલમાં નથી આવતો? થોડી સમજણમાં, ઉઘાડમાં, સમજણમાં, યુક્તિથી, અનુમાનથી, દ્રષ્ટાંતથી ખ્યાલમાં આવે છે, પણ સીધો સ્વભાવ કેમ પકડવામાં આવતો નથી? આ પ્રશ્ન છે. આવો એક પ્રશ્ન કર્યો છે. તો કે ઉઘાડમાં જે ન્યાયથી ખ્યાલમાં આવ્યો કે આ જ્ઞાન છે, એ ખ્યાલવાળી જ્ઞાનની પર્યાય છે. જેમાં ખ્યાલ આવ્યો કે જ્ઞાન જાણો, જાણે છે તે જ્ઞાન છે, જાણે છે તે જ્ઞાન છે, એવો ખ્યાલ પણ જ્ઞાન જ છે. એ પણ જ્ઞાનની જ પર્યાય છે. અને એ જ્ઞાનની પર્યાય કોઈ આધાર ઉપર ખડી છે. જો અહીં આધાર લીધો, તે આધારવાળી વસ્તુ છે એ શું છે? એ વસ્તુને જોઈને આધારવાળી શક્તિમાં થંભી જવું, આધારવાળી શક્તિમાં સ્થિરતાપણે પ્રસરી જવું, તે જ સત્સ્વભાવ છે. એ પ્રસરી જતા જે અનુભવ ગોચર થાય, થંભી જતા જે અનુભવ ગોચર થાય, તે સત્સ્વભાવ છે. સ્પષ્ટીકરણ આપ્યું છે કે ત્રિકાળી સ્વરૂપ માત્ર ખ્યાલમાં લેવું છે, માત્ર સ્વરૂપને ખ્યાલમાં લેવું છે એવો અભિપ્રાય નહીં રાખીને અંતરમાં ત્રિકાળી આધારભૂત શક્તિને પોતાના સ્વરૂપે જોવાનો પ્રયાસ કરવો જોઈએ કે જેથી સહજ સ્થિરતા થશે. ફરીથી કે પર્યાય વ્યક્ત છે એ તો જણાય છે ને, જ્ઞાનની વ્યક્ત પર્યાય છે એ તો જણાય છે ને, કોના આધારે છે પર્યાય? એમને મધર ક્યાંય છે? કોઈ વસ્તુ છે એને એ પરિણમી છે, કોઈ વસ્તુ છે એ પરિણમી છે. તો કે છે કે જ્ઞાન સ્વભાવ જ પરિણમો છે. અહીંયા પ્રકાશ થયો એ ઇલેક્ટ્રિસિટીની વ્યક્તતા છે, ઇલેક્ટ્રિક પાવર છે એથી પ્રકાશ છે. જો ઇલેક્ટ્રિક પાવર ન હોય તો એ કઈ એમાં પ્રકાશ નથી આવતો. જ્યારે પાવર ન હોય ત્યારે પ્રકાશ ક્યાં આવે છે? બલ્બ એમને એમ રહે છે, આપણે શું કહીએ છીએ પાવર ગયો, દોરડું એમને એમ છે, સ્વિચ એમને એમ છે, બલ્બ એમને એમ છે, પાવર છે, થઈ ગયું બધા મળદા. એમ જ્ઞાનની પર્યાયમાં સ્વભાવની અભિવ્યક્તિ છે, શક્તિની અભિવ્યક્તિ છે. ત્યાંથી શક્તિને પકડો. કેવી રીતે પકડીએ છીએ આપણે? બીજો દ્રષ્ટાંત કે એ તિખારામાં ચિનગારીમાં આપણે શક્તિને પકડીએ છીએ. જુદું ભાઈ તિખારો કપડા ઉપર ન પાડે, રસોઈ કરે છે બહેનો અને એ લોકોને સિન્થેટિક સાડીઓ આજકાલ છે, એ તો પેટ્રોલિયમની પેદાશ છે. અને સિન્થેટિક વસ્તુ છે કાપડ, એ તાર તો બધા પેટ્રોલિયમમાંથી ઉત્પન્ન થયા, જમીનમાંથી પેટ્રોલિયમ જે નીકળ્યું એમાંથી તાર બનાવ્યા છે. પ્લાસ્ટિક મટીરિયલ છે, એ તો હાઈલી ઇન્ફ્લેમેબલ છે, એકદમ સળગે એવું છે. તો તિખારોને આપણે હવે નાનો એવો તિખારો એમાં શું થઈ ગયું એમ નથી જોતા. જો એ હાડી ઉપર જશે એટલે સીધી ઝાડ લાગશે, ભડકો થશે. એ શક્તિ એને જોવામાં આવે છે, તિખારાને નથી જોતા આપણે. એમાં આખી હાડીને નહીં, આખા શરીરને નહીં, આખા મકાનને બાળશે, આખા ગામને બાળશે એટલી બધી શક્તિ જોવાય છે. આગ લાગે તો શું થાય? હાડી નહીં બળે, શરીર બળશે, શરીર બળશે એમ નહીં, ઘર બળશે, ઘર બળશે એમ નહીં, ગામ બળશે. આ તો તિખારામાં એવી શક્તિ છે. તિખારામાં શું વ્યક્તિ છે ને, અગ્નિની વ્યક્તિ પણ એટલામાંથી પકડીને, એટલી વ્યક્તિમાંથી પકડીને, તિખારમાં અલ્પ વ્યક્તિ છે એનામાંથી શક્તિ કેટલી પકડી? આગો રાખો, એને આગો રાખો, તિખારો આગો રાખો, તિખારો આગો રાખો. અને એમાં દારૂખાનું હોય તો ભડાકાત થાય ને સીધા. એક તિખારો દારૂખાના ઉપર પડે તો સીધા ભડાકા થવા માંડે. એટલે અલ્પ વ્યક્તિ ઉપરથી પૂરી શક્તિને ગ્રહણ કરવાની મતિશ્રુત જ્ઞાનમાં શક્તિ છે. બોમ્બ એમ જ છે, બોમ્બ ફૂટ્યા વગર એની શક્તિ પકડાય છે, એટલી બધી જ્ઞાનની તાકાત છે. પણ એ ઇમ્પ્રેક્ટિકલ છે, આ પ્રેક્ટિકલ છે. કેમ કે અહીંયા અનુભવ કરાવવો છે તો જ્ઞાન અનુભવ ગોચર છે. જ્ઞાનનો પર્યાય અનુભવમાં આવે છે, વેદનથી અનુભવમાં આવે છે. તો એક્ઝેક્ટ સ્વભાવને પ્રેક્ટિકલી ગ્રહણ કરવો હોય તો એ વ્યક્ત ઉપરથી જ ગ્રહણ થાય, નહીતર અનુમાન થાય. તો કે નહીં, આત્મા અનુમાન કરી શકાય એવો પદાર્થ નથી. 172 ગાથા લિંગ્રહણની લીધી. અનુમેય નથી, અનુમાનમાં આવવા યોગ્ય નથી. અનુમાતા એટલે અનુમાન કરનાર પણ નથી, અને અનુમાનનો પર્યાય પણ આત્મા નથી. આત્મા અનુમાન નથી, અનુમાતા નથી, અને અનુમેય નથી. ત્રણ બોલ લીધા છે અલિંગ્રહણમાંથી. એ ત્રણેય ચિહ્નથી અલિંગ નહીં નહીં કરો, એ ત્રણેય ચિહ્ન છે, અલિંગ છે, નહીં પકડાવવાના ચિહ્નો છે, માટે એ પ્રયત્ન તું મૂકી દે, એવો પ્રકારનો પ્રયત્ન નહીં કરો, એમ નિષેધ કર્યો. તો કે વ્યક્ત કેવી રીતે તો પછી પ્રયત્ન કરવો? તો કે વ્યક્ત ઉપર છે, વ્યક્ત અંશ ઉપરથી શક્તિનું શક્તિને ગ્રહણ કર. અનુભવ પ્રકાશમાં એમ લીધું હતું, જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારમાં શક્તિને ગ્રહણ કરવી, શક્તિને જોવી. એ દ્વાર છે, દરવાજે આવે, શક્તિ બહાર દરવાજે આવે, ત્યાંથી તું પકડી લે શક્તિ કેવી છે. જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારમાં સ્વરૂપ શક્તિને ગ્રહણ કરવી, એવી રીતે અહીંયા લીધું છે કે આ જ્ઞાન જે દેખાય છે એ પ્રેક્ટિકલ થાય છે. જ્ઞાન જે દેખાય છે તે દ્રવ્યના આધારે છે, દ્રવ્યના આધારે તે સ્વભાવ છે. આ રીતે ત્યાં દ્રષ્ટિ જાય, દ્રષ્ટિ જાય તો તે સ્વસ્વરૂપે ગ્રહણ થાય, ગ્રહણ થાય એટલે પોતા રૂપે ગ્રહણ થાય. એવું શું છે કે પર્યાયત્વ છૂટી જાય છે લક્ષમાંથી, વસ્તુ આખી લક્ષમાં આવે છે, એની પ્રેક્ટિકલ સાઈડ છે. જેમ કે તમે કોઈ ચીજ ખાધી, આંખો મીચેલી હતી અને તમારા મોઢામાં કોઈ ચીજ મૂકી, તમે જોઈ નથી ચીજને, બરાબર, ગળી ચીજ છે અથવા ખાટી મીઠી ચીજ છે, તમને તો રસગુણની પર્યાયનો સ્વાદ આવ્યો, સાકરનો કે ગોળનો ગાંગડો હતો એટલે તમે કીધું, તમે ગોળ ખાધો કે સાકર ખાધી કે દ્રાક્ષ હતી તો દ્રાક્ષ ખાધી, તો તમે આખી વસ્તુને પણ ગ્રહણ કરી કે નહીં? એક રસગુણની પર્યાય દ્વારા, એક રસગુણની પર્યાય તે આખો પૂતગળ નથી, એમાં તો એવા આનંદ ગુણ છે, પણ એક રસગુણની પર્યાય દ્વારા તમે આખી વસ્તુને પકડી ન પકડી. દ્રાક્ષ તમે મારા મોઢામાં મૂકી, બહુ સરસ ખાટી મીઠી હતી, તમને તો ખાલી સ્વાદ જ આવ્યો છે, પણ તમે દ્રાક્ષને સીધી પકડો છો. એમ જ્ઞાન છે કે માત્ર જ્ઞાન વેદન ઉપરથી આખા દ્રવ્યને પકડે છે ઓળખતી વખતે, એમ કેવું અનુભવાન છે, આખા દ્રવ્યની પ્રતીતિ કરે છે. એટલે અહીંયા પરમાર્થ શબ્દ વાપર્યો છે, પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ, તેને એમણે બીજું સંકેત કર્યું છે. પછી ત્યાંથી મહિમા રુચિ અને પુરુષાર્થ ઉપડે છે, જે મેચ્યોર થઈને પરિપક્વ થઈને અલ્પકાળમાં જ, કેમ કે રુચિ અનન્ય રુચિ છે, જુદી રહી શકે એવી રુચિ નથી. રુચિ જે પર્યાયમાં થાય છે એ જુદી રહી શકે એવી પરિસ્થિતિ નથી, એટલે અનન્ય રુચિથી સ્વરૂપ ઉપરનો અવલંબન બહુ જોરથી આવે છે, બહુ પુરુષાર્થથી આવે છે અને અનુભવ થાય છે. એને આ પ્રકારે અનુભવ કરવાની ચાવી છે, એમ કીધું, અનુભવ કરવાની ચેનલ કયો કે અનુભવ કરવાની ચાવી આ પ્રકારે છે. સ્વભાવ જે વસ્તુ મુખ્ય છે તેને મુખ્ય કરી, સ્વભાવમાં શક્તિમાં અનંત સામર્થ્ય છે અને પર્યાય તો ક્ષણવર્તી છે, અલ્પકાલીન છે, ક્ષણજીવી છે, એનું આયુષ્ય એક સમયનો છે, એની મુખ્યતા થવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? અથવા જ્યારે તમે દ્રાક્ષને અનુભવી ત્યારે રસગુણની પર્યાય ક્યાં મુખ્ય રહી? કે મેં એક ગુણની પર્યાયને અનુભવી એમ તમે કહો છો, મેં તો દ્રાક્ષ ખાધી એમ કહો છો, એમ પ્રેક્ટિકલી આખી વસ્તુ જ પકડાય છે. એક એક પર્યાય નથી પકડાતી, એક ગુણની એક પર્યાય નથી પકડાતી, જ્ઞાન વેદનથી માત્ર જ્ઞાન વેદન નથી પકડાતું, આખો જ્ઞાન સ્વભાવી પદાર્થ જ પકડાય છે એમ કહેવું છે. કપડું દેખાય છે. તમે એમ કહો તમે હંકેલેલી પર્યાય જોઈ, કપડું નથી જોયું, એમ પ્રેક્ટિકલ વાત છે. રૂમાલ હંકેલેલો છે હાથમાં, તમે તો એની હંકેલેલી અવસ્થા જોઈ, રૂમાલ નથી જોયું એમ કોઈ કહે છે? ઘડિયાળનો આકાર ચોરસ છે, મેં તો એની ચોરસ પર્યાય જોઈ, ઘડિયાળ નથી જોઈ એમ કોઈ કહે છે? તો કલ્પના વિહાર લાગે કે ન લાગે? એકલી પર્યાયને કોઈ એમ કે મેં એકલી પર્યાય જોઈને વસ્તુ ન જોઈ તો એને એનું જોવાની કલ્પના જ આપણે કહીએ ને? આ તો કલ્પના કરે છે, વસ્તુ વસ્તુ વગર તો પર્યાય જોઈ કેવી રીતે એમ કહે છે? પ્રેક્ટિકલ જ્ઞાનમાં તો એમ બનતું જ નથી કે વસ્તુ વગર એની પર્યાય દેખાય. તો તને અહીંયા એકલી પર્યાય કેમ જ્ઞાન નહીં દેખાય છે? વસ્તુ આત્મા કેમ નથી દેખાતો? તું કંઈક કલ્પના કરે છો પર્યાયની, તો પર્યાયની પણ તું કંઈક કલ્પના જ કરે છો, દેખાય જ નહીં કોઈ દિવસ એવી રીતે એમ પ્રેક્ટિકલ છે એમ કહે છે. સ્વભાવની અંતરખોજમાં પડેલો જીવ છે, ઓળખતી વખતે અપૂર્વ અંતરખોજમાં પડેલો જીવ છે. એટલો બધો વ્યૂ પોઈન્ટ એનો શાર્પ કરેલો છે, શાર્પ ઉદ્દેશ છે. અને એટલે સૂક્ષ્મ સ્વભાવ હોવા છતાં પકડે છે. સ્વભાવ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, તો પણ જ્ઞાન સૂક્ષ્મ થઈને એને પકડે છે. કેમ કે એને ઉદ્દેશ ધારણ કરેલો. કેમ કે વ્યક્તપણું જે છે એના ઉપરથી આખી વસ્તુ પકડાય છે. એમાં શું છે, બોમ્બ ફૂટ્યા વગર કેમ ભાગ્યા? તમે જોયો નથી ને ભાગ્યા? ત્યાં ત્યાં કેમ આપણે તર્ક નથી કરતા? આપણે ગયા મ્યુનિસિપાલિટીમાં ગયા અને સીધું એનાઉન્સમેન્ટ આવ્યું, આ બિલ્ડિંગ ખાલી કરો બધા, અહીંયા કોઈ બોમ્બ મૂકી ગયો છે. કોઈ તર્ક નથી કરતું કે ક્યાં મૂકી ગયો છે, પહેલાં બતાવો પછી ભાગશું. એ પહેલાં નહીં ભાગીએ અમે, અમે જોઈએ કે બોમ્બ કેવો છે, બોમ્બ છે કે બીજું કાંઈ છે, એ પહેલાં તપાસ કરીએ પછી ભાગશું, એવું કોઈ તર્ક નહીં કરે. કેમ? એને વિશ્વાસ આવી ગયો. વગર જોઈએ, વગર જોઈએ વિશ્વાસ કરવાની પણ જીવની પરિસ્થિતિ છે ખરી, નથી એવું નથી. અને આ તો એક વ્યક્તાંશ છે, વ્યક્તાંશ ઉપરથી આખો સ્વભાવ પકડાવવાનું એક બીજું કારણ એ વ્યક્તાંશનું સાતત્ય છે, સતતપણું છે. સતતપણું જથ્થાને સૂચવે છે. જેમ પાણી, પાતાળ પાણી નીકળે કે પાતાળમાંથી પેટ્રોલિયમ નીકળે અને સીધો ફુવારો ઉપર ઉડે છે ફોર્સ, અને એ સતત 24 કલાક નીકળ્યા જ કરે છે. ગેસ નીકળે છે, પેટ્રોલિયમ નીકળે છે, એનો નીચે પંપ નથી મૂકવો પડતો, 2-3 હજાર મીટર નીચે પંપ નથી મૂક્યો, તો આપોઆપ જ ઉપર આવે છે, બહુ ફોર્સથી ઉપર આવે છે અને સતત એનો પ્રવાહ ચાલે છે. એ ફોર્સ ઉપરથી, એના સાતત્ય ઉપરથી એનું માપ અંદર કાઢે છે કે આટલા લાખ ક્યુબિક મીટર, ઘન મીટર આ વસ્તુ અહીંયા પડેલી છે. જ્ઞાનમાં એટલી તાકાત છે, 2-3 હજાર મીટર નીચે કેટલો અંદર જથ્થો પડેલો છે એ અહીંથી કાઢે છે. જ્ઞાન માપ કાઢે છે, જ્ઞાનમાં શક્તિ છે. એમ એક અંશ ઉપરથી આખા બેહદ જ્ઞાન સ્વભાવને પોતાપણે માપી લેવાની ને ગ્રહણ કરી લેવાની શક્તિ છે, એવી શક્તિ છે. કરી શકે છે, રિસર્ચ કરે છે જે લોકો, સાયન્ટિસ્ટ લોકો જે રિસર્ચ કરે છે, એ વસ્તુ તો કઈ શોધ થયેલી નથી, જોયા વગર જ કરે છે ને. એની પાસે જે ઉપલબ્ધ સાધનો છે અને સાહિત્ય છે એના ઉપરથી કરે છે કે નથી કરતા. ત્યાં કોઈ એમ તર્ક કરે છે કે વસ્તુ જોઈ નથી ને કેવી રીતે એને કરી. હા, માટીમાં તેલ છે એ શોધ્યું, ત્યાર પછી ગેસ તેલ ને પેટ્રોલ ને બધું થયું. ધૂળમાં તેલ છે એવું કોઈ આપણે માનીએ જલ્દી? એક જમાનામાં કોઈ માનતું હતું કે નહોતું માનતું? રિસર્ચ કર્યું કે ન કર્યું? કેટલે હદ સુધી રિસર્ચ જોઈએ? જોયા વગર જ થાય છે, જ્ઞાનમાં શક્તિ છે એ રીતે. એ કેટલાક ચિહ્નો હોય છે, માટીની ચિકાશ જોઈ તો કે આ ચિકાશ તેલની છે, પાણીની નથી, અમે તેલ હોવું જોઈએ. આપણે એની પ્રક્રિયા કરીને સંશોધન કરો. એટલે જે ચિહ્નો ઉપલબ્ધ હોય છે એના ઉપરથી એની શોધખોળ થાય છે. પહેલા એનું સાહિત્ય કંઈ મળે છે, પછી આ લોકોને તો સાયન્ટિસ્ટોને, પછી એનો પ્રયોગના સાધનોથી પ્રયોગ કરે છે, અને પછી સરવાળે એની ઉપલબ્ધિ થાય છે. રિસર્ચ એ અનનોન વસ્તુ છે, અજાણી વસ્તુ છે, એને શોધી કાઢવી, એનું સર્ચ કરવું, એનું નામ રિસર્ચ છે. એટલે અજાણી વસ્તુ છે માટે ન સમજાય ને ન જણાય, એવું જ્ઞાનને માટે નથી. એવી જ્ઞાનમાં દિવ્ય શક્તિ છે, જ્ઞાનમાં એવી દિવ્ય શક્તિ છે. જળ ચેતન બંને માંથી એ શોધી કાઢે છે, એવી દિવ્યતા છે જ્ઞાન. આ તો હજી સંસારનું આભરાયેલું જ્ઞાન છે, મેલું જ્ઞાન છે, તો એટલી શક્તિ છે. તો પછી જે નિરાવરણ જ્ઞાન થાય એ ત્રણકાળ ત્રણ લોકની એક સમયમાં જાણે એમાં શું નવીનતા છે, જાણે વિશ્વાસ આવે એવી વાત છે, પ્રતીત આવે એવી વાત છે. સુરત જ્ઞાનમાં ઘણાને ભાસ આવે છે, આ બધા લીટા દોઈ રહ્યા છે. શું છે લીટા દોઈ રહ્યા છે ને? એક માણસની ઓળખાણ કરી લે છે કે આ માણસ આવો છે, આ માણસ આવો છે, આ માણસ તમારામાં આવો સ્વભાવ છે, તમારામાં આવી પ્રકૃતિ છે, તમે આવા છો, તમે આવા છો, તમે આવા છો, પકડે છે. હે, વગર પરિચય પકડી, હા વજાને માણસ હોય તને પકડી દે. જ્ઞાનની શક્તિ કેટલી છે, અસંખ્ય પ્રકારની તો મેલી વિદ્યાઓ છે. મેલી વિદ્યા એટલા માટે કે ભૌતિક વિષય ઉપર જાય છે, માટે એમાંથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે, માટે મેલા ભાવ થાય છે, માટે વિદ્યાને મેલી કહી છે. અસંખ્ય પ્રકારના છે. નિર્મળ વિદ્યા એક અધ્યાત્મ વિદ્યા છે, એમાં નિર્મળતા છે, પવિત્રતા છે, અને પરમ સુખ ને પરમ આનંદ નું એક કારણ છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન સ્વભાવ વ્યક્ત છે. પર્યાય પોતે અંશ છે, સ્વભાવ સ્વરૂપે અખંડ હોવાથી સ્વભાવ અખંડપણે જ ગ્રહણ થાય છે. તેથી જ્ઞાન દ્વારા અખંડ સ્વભાવને ગ્રહણ કરવાની એકમાત્ર વિધિ છે.
પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. જીનવાણી મા